પેરી પથારી પર રડી ગઈ, ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, અને પથારીની ચાદર અને ગોધડું ને ઉસીકું બધું પડી ગયું. જો 8 વર્ષનો છોકરો છે, હા, એવી બધી એનામાં ભક્તિ અને ભાવ જાગી ગયા. દૈવી પ્રાર્થના સુણી ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થયા, સ્વામી મહારાજ પ્રસન્ન થયા, અને સ્વપ્ન જેવું થયું. પ્રકાશના વર્તુલ વિશે એક દિવ્ય સ્વરૂપ દિવ્ય તેજ થી જગમગે પ્રગટ થયું અનુપ. એક પ્રકાશ કુંડાળું દેખાયું, તેજ નું વર્તુલ. એ વર્તુલમાં એક તેજસ્વી પુરુષ, કોઈ દિવ્ય પુરુષ એમને દેખાયો. મુખ પર મધુર હાસ્ય ને દયા વરસતો ને, પેલા જે દર્શન થયા એના મુખ ઉપર મધુર હાસ્ય હતું, એની આંખમાંથી દયા નો જળ વહી રહ્યા છે. કૃપા દ્રષ્ટિથી ભાળતા બોલ્યા મધુરાવે. પેલી તેજના વર્તુળમાં પ્રગટ થયેલી મૂર્તિ બહુ મધુર અવાજથી બોલી, પોથી વાંચતું બાળ હે, પોથી વાંચતું એમ, પોથી વાંચતું ફરી ફરી બોલ્યા ત્રિવાર તેમ. પેલા પ્રકાશના વર્તુળમાં પ્રગટ થયેલી દિવ્ય મૂર્તિ જેના નયનોમાંથી પ્રેમની ધારા વહી રહી છે, એને નાનકડા બાબુને કહું, પોથી વાંચ, પોથી વાંચ, પોથી વાંચ એમ કહીને ખૂબ પ્રેમથી એ પાંડુરંગના બાબુના શરીર પર પોતાનો હાથ ફેર્યો. હાથ ફેરતા એ દિવ્ય વિભૂતિનો સ્પર્શ થતા આ પાંડુરંગે અકચ્છ આનંદ અનુભવ્યો. અગાધ શાંતિ પામીને ઊંઘી ગયો તે વાર, પ્રાતઃકાળે જાગતા થયું આશ્ચર્ય અપાર. એ શાંતિ થઈ ગઈ. સંતનો સ્પર્શ, હા, સંતનો સ્પર્શ આપણા ત્રિતાપને ટાળી દે. હા, જોવાને શાંતિ થઈ ગઈ. પરણેલી પથારીને હૈયું હળવું અપાર, જોઈ યત્ને કરી રહ્યો યાદ સ્વપ્નથી વાર. કે મને કેવું સ્વપ્ન આવ્યું કે કોઈ તેજના વર્તુળમાં દિવ્ય વિભૂતિ દેખાઈ, એને મને કહું કે તું પોથી વાંચ. પણ એ કોણ હશે? દિવ્ય વિભૂતિ કોણ હતી? અરે અહંત સ્વામી અક્કલ કોટકે શિરડી વાલા સંત. આ બે માંથી કોણ હશે? નાનકડો બાબુ હજુ નક્કી કરી શકતો નથી. કા તો અક્કલકોટ ના સ્વામી હોય કે કા તો શિરડી વાલા સાંઈ બાબા, પણ બે માંથી એક સંત હોવા જોઈએ. સ્વામી અક્કા ગયું બધું વિસરાય, પણ યાદ રહી એક વાત, પોતી વાત જે સ્વપ્ન કયું હતું સાક્ષાત. 8 વર્ષનો બાળક, જો ભગવાનની અહીંયા પણ કેવી દત્ત ભગવાનની દયા છે કે 8 વર્ષના બાળકને પોથી વાંચવાથી શું ફાયદો થાય? હજુ એની સમજણ પોથીને સમજવા જેવી નથી, એટલે માત્ર એને બધું જ ભૂલી ગયો. આટલું જ યાદ રખાયું, પોથી વાંચ, પોથી વાંચ, પોથી વાંચ. ત્યાંથી આવ્યા ગોધરે અને રૂકમા અંબાની સાથ, વડવામાં ચિત્ત ચોટ્યું અને ભૂલી ગયા સૌ વાત. પેલી બધી વાત ભૂલી ગયા, પણ પોથી વાંચ એટલી યાદ રહી. પોતાના પિતા વિઠ્ઠલજી પાસેથી નાનકડા બાબુને રામ નામનો મંત્ર મળ્યો હતો. જો વિદ્યાર્થીઓએ, નાના બાળકોએ બહુ અવધૂતજીના જીવનમાંથી શીખવા જેવું છે. એ શું કરતા? એક ફોર્સકેપ કાગળ લે અને એ કાગળ ઉપર રામ 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 લાલ અક્ષરથી લખે, અને દર શનિવારે એમના મકાનની નજીક હનુમાનજીનું મંદિર છે, એ હનુમાનજીના મંદિરે મૂકી આવે. બસ આટલું જ કરે. જો આ અક્ષર પૂજા છે ભગવાનની, અક્ષરની આરાધના છે, મનને એ મનને કેન્દ્રિત કરવા માટે, જેને કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ કરવું હોય તો આવા જપ લખવાના. એ પણ બહુ આપણા મનને, અંતઃકરણને શુદ્ધ કરે છે અને મનને એકાગ્ર બનાવે છે. એટલે વિદ્યાર્થીઓનું મન એકાગ્ર જોઈએ. સાહેબ જે શીખવાડતા હોય યાદ રહી જાય, એ એકાગ્ર મન ક્યારે થાય? આવા જપ લેખનથી થાય. હા, જો દરરોજ એક કાગળમાં એવું રીતે એક ફોર્સ કેપ ભરી અને પછી ત્યાં મૂકી આવે, તે રીતે મન ધીમે ધીમે કેન્દ્રિત થાય. મન કેન્દ્રિત થાય એટલે ગમે એવું અઘરું હોય તો પણ આવડી જાય. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં હતા તો રોલા રોલા નામનો એક પ્રોફેસર એમની ઘેરે ગયા. એટલે સાહેબને આનંદ થયો, બેસો સ્વામી, હું જયારે ચા નાસ્તાનું કહેતા હું, પેલો અંદર એની પત્નીને ચા નું બનાવવા કહેવા ગયો. એ દરમિયાન એના ટેબલ પર પુસ્તક પડેલું મોટું, 3-4 હજાર પાનું, એન્સાયક્લોપીડિયા, મોટો ગ્રંથ વિશ્વ સંગ્રહનો. સ્વામીજી એમ લીધો, બીધો લઈને આમ 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 પાછા મળ્યો. પેલો આવીને ઉભો રહ્યો, પેલો એ પણ વિનયી છે. સ્વામી આખો ગ્રંથ એમ જોઈ ગયા અને પછી આમ કરીને મૂકી, આંખ આમ કરીને, ઓ માફ કરજો, હા તમારે ઉભા રહેવું પડ્યું, હું વાંચતો હતો. કે સ્વામી વાંચતા હતા કે પાનું ફેરવતા હતા, કે લો પૂછો, એમ કરીને ચોપડી એમના હાથમાં આવું મોટું પુસ્તક આપ્યું. પેલા અંદરથી પ્રશ્નો પૂછવા મળ્યા, કડકડાટ તો શું, પણ તે ને તે શબ્દો આખી લીટીઓ ને લીટી એમ મોડે મળી જાય. પેલા એ કહ્યું, સ્વામીજી ઘણી વાર વાંચ્યું લાગે છે. ના, આજે જ જોયું છે. તો આટલી બધી યાદ શક્તિ ક્યાંથી આવી? જપ લેખનમાં એવી શક્તિ છે. મનને એકત્રિત, જો મન કેન્દ્રિત થઈ જાય તો બધું જ યાદ રહી જાય. એટલે આ જપલેખન ઈશ્વરની, આ જે આપણા તો કેટલાક પરિવારના ભાઈ બહેનો આખી લીલામૃત પખે છે, એ ખરેખર બહુ સુંદર તપ છે. મનને એકાગ્ર કરવા માટે જપ લેખન એક અગત્યનું સાધન છે. અને એમાં જો નાના બાળકો કરે, લખતા વાંચતા આવડતું હોય 12-13-10 વર્ષના, તો એનું મન કેન્દ્રિત થઈ જાય. અને એથી કરીને ભણવાનું તો આવડે જ આવડે, પણ ધીમે ધીમે આગળ જતા સામાન્ય વસ્તુ અને અસામાન્યને પણ સામાન્ય બનાવી દે. સ્વામી એક ગામમાં ગયા વિવેકાનંદમાં, તો ત્યાં ગામની કિનારે, ગામની ભાગોળે તલાવ, તલાવમાં બધા અમેરિકાના છોકરાઓ શૂટિંગ શીખે એટલે બંદૂકની ગોળી મારવાનું, એઇમિંગ એટલે તાક કરવાનું, એટલે બધા રબ્બરના બધા પક્ષીઓ મૂકેલા 5-50-100 એટલે તલાવમાં, અને છોકરાઓ કિનારે બેઠા બેઠા એક એક પછી એક એક તાકે, કોઈને ગોળી વાગે કોઈની ના વાગે, આમ સમજાય. સ્વામીજી ફરવા ગયેલા ત્યાં તળાવ કિનારે, એમને જોયું, લાવ દોસ્ત તારી બંદૂક જોઈએ. એક છોકરા પાસેથી બંદૂક લીધી અને આમ કરે કાટ ફાટ 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 બધા પક્ષીઓને ગોળીથી મીલી નાખ્યા. રબ્બરના પક્ષીઓ હતા. હા, ત્યાં છોકરાઓ કોઈ, સ્વામીજી તમને તાકવાની અથવા એમિંગની શૂટિંગની બહુ પ્રેક્ટિસ છે નહીં? કે ના, જિંદગીમાં બંદૂક જ હાથમાં આજે જાણી છે. તો આટલું બધું આવડ્યું ક્યાંથી? મન કેન્દ્રિત છે. જેનું મન આવી રીતે વશ થઈ ગયું હોય તો આ જે જપ લેખન છે ને, એ વશ કરવાનું સાધન છે. અવધૂતજી એક જ વખત વાંચી જાય, એમાં શું છે બધું જ એમને ખ્યાલ આવી જાય. કારણ કે મનને એમને આ રીતે કેન્દ્રિત કરેલું હતું. આ વિદ્યાર્થીઓએ અમલમાં મૂકવા જેવી વસ્તુ છે. ફૂલસ્કેપ કાગળ ઉપર લખી રામના જાપ, દર્શની વારે અર્પતા હનુમાનને આપ. અલગજી કહે છે કે આમ જપ લેખન થકી કરી શુદ્ધ નિજ મન, જ્યોતિ શ્રદ્ધા ભક્તિની રાખે અખંડ પાવન. જપ લેખન થી શ્રદ્ધાની જ્યોત અખંડ રહે છે અને મન કેન્દ્રિત થઈ જાય છે. પછી સનાતન ધર્મની બધી ચોપડીઓ વ્યાખે છે. ધીમે ધીમે એમનામાં ધર્મનું જ્ઞાન આવી ગયું. જો માં કેવી રીતે બાળકને ઉપદેશ આપે છે, બાળ આપણે હવે તો ધર્મના પુસ્તકો કોઈ વાંચવાના નથી, પણ માં ધારે તો દીકરાને મહાન બનાવી દે. જો રુકમાંબા શું કરે છે, તો બાબુ મને રામાયણ વાંચી સંભળાવો ને, કારણ કે હું તો અભણ છું. એટલે બોલો બાબુ રામાયણ માને તો રીઝવવી જોઈએ ને, માનું કહ્યું તો માનવું પડે. એટલે દરરોજ રાત્રે 2-3 કલાક રામાયણમાં છે, માએ તો સાંભળેલું છે, પણ એ રીતે બાળકમાં રામાયણના રામના સંસ્કાર પડે. જો માતાઓએ બહુ વિચારવા જેવું છે, બાળકને કહીએ કે તું ભાઈ 10-12 વર્ષના બાળકની પાસે અત્યારથી એને એ તરફ વાળી દઈએ કે મને રામાયણ વાંચી સંભળાવો, એને ભલે ના વાંચવું હોય પણ માને રીઝવવા તો વાંચે. અને એ રીતે વાંચે એટલે રામના તરફ એની ભક્તિ ઉપજે, હનુમાનના જેવી શક્તિ લાવવાનો પ્રયત્ન કરે, રાક્ષસો પ્રત્યે અથવા કે દુર્વૃત્તિઓ પ્રત્યે એને ગ્લાની થાય, આવા સદગુણો એનામાં આવે. પછી રામાયણ વાંચું, ભાઈ મને ભાગવતમાંથી સંભળાવો ને, ભાઈ મને ગીતામાંથી સંભળાવો ને, હું અભણ છું એટલે પેલો માને મારી સંભળાવે. આ રીતે મારું કુમાંબા નાનકડા બાબુને ધર્મ ગ્રંથો વંચાવીને કેવો તૈયાર કરી રહ્યા છે. હા, માના હાથમાં કેટલી શક્તિ છે. માં ધારે તો મહાન બનાવી જાય દીકરાને. માં એવી છે એટલે આ ધર્મ તો ગૌરવ પણ કરવા લાગ્યા. તેજસ્વી વ્યક્તિત્વને પ્રભાવશાળી વાન મૂક થાય ત્યાં ભલભલા એવા જ્વાજલ્યમાન. નાનકડા પાંડુરંગ એવા જ્વાજલ્યમાન હતા, એવા તેજસ્વી હતા કે ભલભલા એની આગળ મૂંગા થઈ જાય. શિક્ષકોના માનીતા અને દોસ્તોના દિલદાર અસક્તની મદદેસરા ખડા પગે તૈયાર. આવા એ પાંડુરંગ હતા. હવે અવધૂતજીનો આ છાત્રકાળ એટલે વિદ્યાર્થીનો સમય છે. તેલંગ હાઈસ્કૂલમાં પોતે અભ્યાસ કરી રહ્યા હતા ગોધરાની. એમનો એક વર્ગ મિત્ર હતો હરિપ્રસાદ દેસાઈ કરીને. બિચારો બહુ જ બીકણ બ્રાહ્મણનો છોકરો એટલે કેટલાક પૈસાદારના છોકરાએ એને બહુ સતાવવા માંડ્યું. ચાલ તારું મને આ આપી દે, તારી પેન આપી દે, તારું નોટ મને આપી દે. આવી રીતે પેલો બિચારો આપે નહીં તો અમારે. પેલો વાજ આવી ગયો એનાથી. એક દિવસે પેલા એ કહું કે લડવું હોય તો મેસરી નદીના કિનારા પર આવી જા, રેતીમાં યુદ્ધ કરીશું આપણે, અને નહીં આવ્યો તો કાલે નિશાળમાં તને એવા મારીશું કે હાડકો ભાગી નાખીશું. હવે શું થાય? પેલો બ્રાહ્મણનો ગભરો છોકરો હરિપ્રસાદ ગભરાયો કે હવે હું શું જઈશ, અને મેસરી નદીની રેતીમાં અને કેવી રીતે જઈશ. એટલે એને વડામે યાદ આવ્યો. વડામે એટલે પાંડુરંગ વડામે અથવા આપણો બાબુ. એને વડામે યાદ આવ્યો એટલે ગયો વડામે પાસે, અને વડામે એને કહ્યું કે દોસ્ત પેલો મને આવી રીતે સતાવે છે, અને આવતીકાલે આ સોજે મારે એની સામે લડવા જવાનું છે મેસી નદીના રેતીમાં, જો નહીં જઉં તો મને મારશે પાછો. એટલે આ તો જ્યાં જ્યાં અન્યાય હોય એનો સામનો કરવાની એમનામાં નાનપણથી જ એવી શક્તિ હતી. અન્યાય સહન ન કરે, ખોટું થાય ત્યાં તરત ટકોર કરે, ત્યાં બરાબર નથી. કોઈની સાહેબોની પણ એ શરમ રાખે નહીં કે તને સતાવે છે, કે હા કે નિર્બળને સતાવે એ તો મારો દુશ્મન કહેવાય. ચાલ આપણે જઈએ. મારા ઘરમાં તો કઈ હથિયાર નથી, એ લોકો તો ચપ્પાને બધું લઈને આવવાના છે લાકડીઓ. તારા ઘરમાં કઈ પડ્યું છે હથિયાર? એટલે ખોરી કાઢને હોય તો પેલા હરિપ્રસાદ એ ઘરમાં ખોર્યું તો લાકડાનું એક ઠૂઠું તલવાર જેવું પડી તું, કે આ છે કે ચાલશે, જો લાકડાની તલવાર કે આ તો ચાલશે. પાનનું રંગે લીધું તલવાર કાષ્ટની લઈને પેલા બીજે દિવસે સાંજે પેલા રેતી મેસરી નદીના ભાચામાં યુદ્ધ કરવા માટે ગણ્યા. પેલાઓ 10-12 જણ હતા, આ માત્ર 2 જ જણ હતા. પેલાઓ પાસે જાત જાતનો હથિયારો હતા. આમના એક પાંડુરંગની પાસે જ પેલું લાકડાનું વાકું તેમ તલવાર જેવું છૂટું હતું. એક વ્યૂહરચીને ઉભા હતા. 2 જણાને જોઈને દુશ્મનો તેવાર મારો મારો બોલતા તૂટી પડ્યા તેવાર. ત્યાં તો પાંડુરંગા કરીને ફેંકીને પડકાર, ખબરદાર જો આના તો મરી જશો આ વાર. હવે એક ઊંચા સ્વાદે બોલ્યા એમ કહીને વીજતા કાષ્ટ કણી તલવાર ઘૂમવા લાગ્યા સુભટસમ યુદ્ધ ક્ષેત્ર મોજાર. ઘૂમતા ઘૂમતા બોલતા ભાગો અહીંથી જટ, નહી તો એક કે એકને કાપી નાખીશ પટ. એ જોણે કે સાચી તલવાર છે, કાપી નાખીશ એક કે એકને. હા ના હો નહી તો. જ્યાં પાંડુરંગની રાણ સુની અને પીલા તો બધા ઉભી પૂછડીએ નાસી ગયા. પહેલો નાસી ગયો પેલો ધનિકનો છોકરો કે મારો બાપ કાપી નાખશે, આ તો તલવાર લઈ રહ્યા છે. ખરેખર તો લાકડાનું ઠૂઠું હતું. એટલે પેલા નાઠા બધા, એટલે બધાને નસાડી મૂક્યા. હરિપ્રસાદને આનંદ થયો. પેલા બીજા ભાઈબંધો હતા અને લાગ્યું કે સારવા તો બહારનો છે, આપણને મૂકીને પહેલો એ જ નાસી ગયો, હવે એની ભયબંધી નહીં, પાંડુરંગની વડામેની જ ભયબંધી કરવાની. એટલે પેલા જે સામેવાળા પેલાનું ઉપરાળું લઈને આવેલા એ પાંડુરંગની પાસે આવ્યા કે દોસ્ત તું અમારો સાચો મિત્ર. પાંડુરંગ કહે છે મારો કોઈ મિત્ર નથી અને કોઈ મારો શત્રુ નથી, પણ જે નિર્બળને સતાવશે એ મારો શત્રુ છે અને એને હું મારો હાથ બતાવીશ, એ હું સાચી શકું. આમ જૂઠ ન્યાયનો સદા કરે પ્રતિકાર, શે શરમ રાખે નહીં સદા સત્ય વદનાર. માજીના કેવા સંસ્કાર હતા કે જૂઠ કે અન્યાય સહન જ ના કરે ગમે તેવો હોય. એટલે નિરંજને પૂછ્યું કે ભગવાન આ તો આશ્ચર્ય કહેવાય, બધા 10-12 જણા એમની પાસે જાત જાતનો હથિયાર, આ 2 જ જણા અને તે પાછું પેલો તો નકામો એક